આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વધુ એક ભારતીય એલપીજી જહાજ ગ્રીન સાનવીએ હોર્મુઝ સામુદ્ર ધુની પાર કરી. કેરળમાં વિધાનસભા માટેનો ચૂંટણી પ્રચાર વેગવંતો. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદારોની સુવિધા માટે 4,660 સહાયક મતદાન મથકો બનાવવાની મંજૂરી આપી. ઈરાને ઔપચારિક રીતે 48 કલાકના યુદ્ધ વિરામ માટેના અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે 2 મુકાબલા, દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઇન્ડિયન્સ સામે, જ્યારે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. વધુ એક ભારતીય એલપીજી જહાજ ગ્રીન સાનવીએ હોર્મુઝ સામુદ્ર ધુની પાર કરી છે અને ભારત તરફ આગળ વધી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ એશિયા સંઘર્ષ શરૂ થયા બાદ ગ્રીન સાનવી જહાજ હોર્મુઝ સામુદ્ર ધુની પાર કરનાર 7મો ભારતીય જહાજ છે. 400થી વધુ ભારતીય નાવિકો સાથે કુલ 17 ભારતીય જહાજો પશ્ચિમ પર્સિયન અખાતી ક્ષેત્રમાં છે. વહાણવટા મહાનિર્દેશાલય ભારતીય નાવિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જહાજ માલિકો અને ભારતીય દૂતાવાસ સાથે પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં અખાતના વિવિધ પ્રાદેશિક સ્થળોએથી 1,130થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે. આસામ, પુડુચેરી, કેરળમ, તમિળનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર તેજ બન્યો છે. કેરળમાં ચૂંટણી પ્રચાર માટે માત્ર 4 દિવસ બાકી છે ત્યારે પ્રધાનમંત્રી સહિત વરિષ્ઠ રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર માટે કેરળમ રાજ્ય પહોંચ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
भाजपा के वरिष्ठ नेता और प्रधानमंत्री नरेंद्र मोदी आज तिरुवल्ला में एनडीए की जनसभा करेंगे. इसके बाद श्री मोदी तिरुवनंतपुरम जाएंगे, जहां वे किलीपलम से करमना तक एनडीए के लिए रोड शो करेंगे. कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी आज अलापुझा में यूडीएफ के प्रचार अभियान में हिस्सा लेंगे. वहीं सीपीएम महासचिव एमए बेबी आज कोट्टायम जिले में एलडीएफ के प्रचार अभियान में शामिल होंगे. कई केंद्रीय मंत्री, मुख्यमंत्री, राज्य मंत्री और अन्य राष्ट्रीय नेता भी केरल के विभिन्न जिलों में प्रचार कर रहे हैं. तिरुवनंतपुरम से स्मृति की रिपोर्ट के साथ समाचार कक्ष से અર્જુન શર્મા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ચેન્નઈમાં સંગીતકાર રમેશ વિનાયકમ અને તેમના પરિવારને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી વિનાયકમે ભારતીય સંગીતને લોકપ્રિય બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદારોની સુવિધા માટે 4,660થી વધુ સહાયક મતદાન મથકો બનાવવાની મંજૂરી આપી છે. પંચે એવા મતદાન મથકો માટે આ મંજૂરી આપી છે જ્યાં મતદારોની સંખ્યા 1,200થી વધુ છે. પંચે મતદારોની સુવિધા માટે 321 મતદાન મથકોના સ્થાનાંતરણને પણ મંજૂરી આપી છે. સહાયક મતદાન મથકો સહિત પશ્ચિમ બંગાળ મતદાન મથકોની કુલ સંખ્યા હવે 85,389 છે. ચૂંટણી પંચે આ સંદર્ભમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. પંચે મતદારોને સહાયક મતદાન મથકોની સ્થાપના અને મતદાન મથકોના સ્થાનાંતરણનો વ્યાપકપણે પ્રચાર કરવા પણ નિર્દેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ 2 તબક્કામાં યોજાશે. મતદાનનો પ્રથમ તબક્કો 23 એપ્રિલે યોજાશે, જ્યારે બીજો તબક્કો 29 એપ્રિલે યોજાશે. મતગણતરી 4 મેના રોજ થશે. તામિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે સોમવાર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 7 એપ્રિલે થશે. 9 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. પ્રથમ તબક્કા માટે મતદાન 23 એપ્રિલે થશે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. પશ્ચિમ બંગાળમાં દેવલી 1 ગ્રામ પંચાયતના ટીએમસી નેતા હાફિઝુલ મોલ્લા પ્રધાનની મતદારોને ધમકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના ઉપર દક્ષિણ 24 પરગણા જિલ્લામાં તેમના વિરોધીઓને ધમકાવવાનો આરોપ હતો. ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ પોલીસ આરોપીઓ સામે જરૂરી કાનૂની કાર્યવાહી કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દેશની ઉર્જા માંગને પહોંચી વળવા માટે હાલમાં પૂરતો કોલસો ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને કોલ ઇન્ડિયા લિમિટેડ દેશની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા કોલ ઇન્ડિયાના ચેરમેન બી સાંઈરામે આ મુજબ જણાવ્યું હતું. ઈરાને ઔપચારિક રીતે 48 કલાકના યુદ્ધવિરામ માટેના અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો, જે પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ અને આ ક્ષેત્રમાં વધુ અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરતા ઈરાનના વલણને વધુ કડક બનાવવા પર ભાર મૂકે છે. આ પ્રસ્તાવ ત્રીજા દેશ દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ ઈરાને થોભવાના બદલે જમીન પર કામગીરી વધુ તીવ્ર બનાવીને પ્રતિક્રિયા આપી હતી. આ અસ્વીકાર પર અમેરિકા તરફથી કોઈ જાહેર ટિપ્પણી કરવામાં આવી નથી. જો કે અમેરિકા અને ઇઝરાયેલી દળોએ ઈરાનની અંદર નવા હુમલાઓ સાથે દબાણ ચાલુ રાખ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાના વિમાનને તોડી પાડવાથી ઈરાન સાથેની રાજદ્વારી વાટાઘાટો પર કોઈ અસર પડશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવી ચિંતાઓને ફગાવી દીધી કે અમેરિકન વિમાનને નિશાન બનાવવાથી ઈરાન સાથેની વાટાઘાટોમાં વિક્ષેપ પડશે. સાંભળીએ એક અહેવાલ.
मीडिया की खबरों के अनुसार राष्ट्रपति डोनाल्ड ट्रंप ने इस आशंका को खारिज कर दिया है कि अमरीकी विमानों को निशाना बनाए जाने से ईरान के साथ होने वाली बातचीत बाधित होगी. राष्ट्रपति ट्रंप ईरान के साथ जारी युद्ध के दौरान अपने विमानों को हुए नुकसान के बारे में पहली बार बयान दे रहे थे. ईरान और खाड़ी क्षेत्र में 2 अमरीकी विमानों को गिराए जाने की कल पुष्टि की गई थी. इनके 2 पायलट सुरक्षित हैं, जबकि तीसरे की तलाश जारी है. समाचार कक्ष से शक्ति सिंह.
દુબઈમાં આજે ઈરાને કરેલા હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ કાટમાળના ટુકડા 2 ઇમારત પર પડ્યા હોવાના અહેવાલ છે. જો કે બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. કોઈ ઈજા કે આગ લાગવાના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઈરાનના લશ્કરી પ્રવક્તાએ સમગ્ર પ્રદેશમાં અમેરિકા અને ઇઝરાયેલી માળખા પર હુમલો કરવાની ધમકી આપી હતી. તેમણે સ્ટારગેટ યુએઈના ફૂટેજ પણ બતાવ્યા હતા, જે સૂચવે છે કે તેના પર હુમલો થઈ શકે છે. અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ આર્ટેમિસ 2 ઓરિયન અવકાશયાનમાંથી લેવામાં આવેલી પૃથ્વીની પ્રથમ ઉચ્ચ રિઝોલ્યુશન છબીઓ શેર કરી છે. મિશન કમાન્ડર રીડ વાઇઝમેને ચંદ્રયાત્રા દરમિયાન કેપ્સ્યુલની બારીમાંથી આ છબી લીધી હતી. આ છબીમાં પૃથ્વી ગાઢ વાદળોથી ઘેરાયેલી દેખાય છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે જનવિશ્વાસ જોગવાઈઓમાં સુધારો બિલ 2026 કાયદામાં પરિવર્તન અને વ્યવસાયમાં સુધારા લાવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે નાના ટેકનિકલ ગુનાઓ માટે જેલને બદલે હવે દંડની સજા કરાશે, જેનાથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી અને વધુ તર્કસંગત બનશે. તેમણે ઉમેર્યું હતું કે આ પગલું વેપારીઓનો વિશ્વાસ વધારશે અને અદાલત પરનું ભારણ પણ ઘટાડશે. ક્યુબાએ માનવતાવાદી ધોરણે કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અમેરિકાના સતત દબાણ વચ્ચે તેણે કહ્યું છે કે 2000થી વધુ કેદીઓને મુક્ત કરવામાં આવશે. પૂર્વી હવાનામાં લા લીમા જેલમાંથી 20થી વધુ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. અમેરિકામાં ક્યુબાના દૂતાવાસે જણાવ્યું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ઉપરાંત મહિલાઓ અને વિદેશી નાગરિકોને પણ મુક્ત કરવામાં આવશે. છેલ્લા 10 વર્ષમાં આ સૌથી મોટી માફી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી પરાજય આપ્યો હતો. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દિંડોરીમાં ગઈકાલે રાત્રે એક કાર કૂવામાં પડી જતા 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ બધા મૃતકો એક જ પરિવારના હતા અને દિંડોરી તાલુકાના ઇન્દોર ગામના રહેવાસી હતા. અકસ્માત સમયે પરિવાર એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેમની કાર કાબુ ગુમાવી રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં પડી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફની ટીમોએ મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રાખી હતી. જો કે અકસ્માત સ્થળે ભીડ હોવાથી બચાવ કાર્યમાં અવરોધ ઉભો થયો હતો. બચાવ ટીમે ડૂબી ગયેલ વાહનને પણ કૂવામાંથી બહાર કાઢ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વધુ એક ભારતીય એલપીજી જહાજ ગ્રીન સાનવીએ હોર્મુઝ સામુદ્ર ધુની પાર કરી. કેરળમ વિધાનસભા માટેનો ચૂંટણી પ્રચાર વેગવંતો. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદારોની સુવિધા માટે 4,660 સહાયક મતદાન મથકો બનાવવાની મંજૂરી આપી. ઈરાને ઔપચારિક રીતે 48 કલાકના યુદ્ધવિરામ માટેના અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે 2 મુકાબલા, દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઇન્ડિયન્સ સામે, જ્યારે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.